એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને સ્વાગત છે ગ્રંથસારના આજના સંવાદમાં. આજે આપણે એક એવી હિન્દી નવલકથાની વાત કરવાના છીએ જેણે ખરા અર્થમાં ભારતીય સાહિત્યને એક નવી દિશા આપી. ફણીશ્વરના ત્રેણુની ક્લાસિક કૃતિ મેલાઆંચલ.
હા બિલકુલ, 1954માં પ્રગટ થયેલી આ નવલકથા મતલબ કે હિન્દી સાહિત્યમાં એક સીમાચિહ્નરૂપ ગણાય છે. એણે આંચલિક ઉપન્યાસ એટલે કે પ્રાદેશિક નવલકથાની શૈલીનો પાયો નાખ્યો એમ કહી શકાય.
અચ્છા, એટલે કે કોઈ એક પ્રદેશના જીવનને કેન્દ્રમાં રાખીને લખાયેલી નવલકથા.
બરાબર. અહીં લેખક કોઈ મોટા શહેર કે રાષ્ટ્રવ્યાપી ઘટનાઓને બદલે એક નાના દૂરના ગામડાની ધૂળ, ધબકાર અને દિલની વાત કરે છે.
અને લેખક પોતે ફણીશ્વરના ત્રેણુ, એમનો જન્મ બિહારના પૂર્ણિયા જિલ્લામાં, એટલે ગ્રામીણ જીવનનો એમનો અનુભવ બહુ ઊંડો હતો ખરું ને?
હા, અને એમની સક્રિયતા પણ હતી પહેલી સ્વાતંત્ર્ય ચળવળોમાં અને સમાજવાદી વિચારધારામાં. એ બધું એમના લખાણમાં દેખાય છે, ખબર છે? એમણે જાણે પોતાની આસપાસના જીવનમાંથી જ આ પાત્રો અને વાર્તા ઘડ્યા.
તો આ નવલકથા આપણને ક્યાં લઈ જાય છે, કયો પ્રદેશ છે?
આ નવલકથા આપણને લઈ જાય છે એ જ પૂર્ણિયા જિલ્લાના એક કાલ્પનિક ગામ મેરીગંજમાં. સમયગાળો છે 1946 થી 1948ની આસપાસનો, એટલે આઝાદી મળવાની હતી અને મળી એ પછીનો તરતનો સમય.
અને એવું કહેવાય છે કે આ નવલકથાનું મુખ્ય પાત્ર કોઈ વ્યક્તિ નથી પણ આખું ગામ પોતે જ છે. આ કેવી રીતે?
હા, આ એની સૌથી અનોખી વાત છે. મેરીગંજ ગામ, એની ગલીઓ, એના લોકો, એમના ઝઘડા, એમના રીત રિવાજ, એમની બીમારીઓ, એમની માન્યતાઓ, આ બધું મળીને જાણે એક જીવંત પાત્ર બની જાય છે. ગામની સામૂહિક ચેતના જ કથાનો નાયક છે.
અને શીર્ષક પણ બહુ ધ્યાન આકર્ષક છે, મહિલા આંચલ, મેલો પાલવ. આ શું સૂચવે છે? કંઈક ઊંડું હશે ને એમાં?
ચોક્કસ, આ એક બહુ શક્તિશાળી પ્રતીક છે. એક બાજુ એ મેરીગંજ જેવા પછાત, ગરીબ, અંધશ્રદ્ધા અને જાતિવાદથી ખરડાયેલા પ્રદેશની વાત કરે છે. એક એવો આંચલ જે સુંદર હોઈ શકે પણ મેલો છે. અને બીજી બાજુ કદાચ લેખક નવા જન્મેલા રાષ્ટ્ર ભારત તરફ પણ ઇશારો કરે છે. અપાર સંભાવનાઓ છે પણ સાથે સાથે ગરીબી, અજ્ઞાન, ભાગલા આ બધાનો મેલ પણ લાગેલો છે.
સમજાઈ ગયું. તો ચાલો આ મેરીગંજની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. કેવું છે આ ગામ, થોડું વિસ્તારથી કહો ને.
મેરીગંજ એટલે સમજો ને કે મુખ્ય પ્રવાહથી સાવ કપાયેલું ગામ. પછાત, ગરીબ, મેલેરિયા અને કાલા અઝાર જેવી બીમારીઓ ત્યાં સામાન્ય છે. લોકો પીડાય છે. આધુનિક સુવિધાઓ એ તો બહુ દૂરની વાત છે.
અને આવી જગ્યાએ એક શહેરી ડોક્ટરનું આગમન થાય છે, બરાબર? ત્યાંથી વાર્તા શરૂ થાય છે.
હા, વાર્તાનો મુખ્ય વળાંક ત્યાંથી આવે છે. એક યુવાન આદર્શવાદી ડોક્ટર પ્રશાંત કુમાર શહેરમાં ભણેલો છે, કંઈક સારું કરવાની ભાવના છે, એ મેરીગંજ આવે છે.
એનો હેતુ શું છે ત્યાં આવવાનો, સેવા કે સંશોધન?
બંને. એનો મુખ્ય હેતુ તો મેલેરિયા અને કાલા અઝાર પર સંશોધન કરવાનો છે, પણ સાથે સાથે ગામના ગરીબ લોકોની નિસ્વાર્થ સેવા કરવાની પણ એની તીવ્ર ઈચ્છા છે. એનામાં એક જુસ્સો છે, વિજ્ઞાન પ્રત્યેની શ્રદ્ધા છે.
પણ ગામની જે વાસ્તવિકતા તમે કહી, અજ્ઞાન, અંધશ્રદ્ધા, એની સાથે એનો મેળ કેવી રીતે પડે? એને આંચકું નહીં લાગ્યું હોય?
ચોક્કસ લાગ્યો હશે. ડોક્ટર પ્રશાંતનું આવવું એ જાણે આપણા માટે, વાચક માટે એક બારી ખોલી આપે છે. એના થકી આપણે ગામના જટિલ તાણાવાણાને જોઈએ છીએ. ગામ ઊંડા જાતિભેદમાં વહેંચાયેલું છે. અલગ અલગ ટોળા, યાદવ, રાજપૂત, કાયસ્થ. ઓ, સામંતશાહી હજી જીવે છે. અને સૌથી મોટી વાત, લોકો બીમાર પડે તો ડોક્ટર પાસે જવાને બદલે પહેલા ઓઝા કે ભગત પાસે જાય. ડોક્ટર પ્રશાંત માટે આ બધું જોવું એ ખૂબ હતાશાજનક છે શરૂઆતમાં.
અહીં જ પેલો સંઘર્ષ શરૂ થતો હશે, પરંપરા વિરુદ્ધ આધુનિકતા, અજ્ઞાન વિરુદ્ધ વિજ્ઞાન.
બરાબર. અને આ બધું જ બની રહ્યું છે ભારતની આઝાદીની પૃષ્ઠભૂમિમાં. એટલે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે મેરીગંજ જેવા હજારો ગામડા માટે આઝાદીનો સાચો મતલબ શું હતો? શું ખાલી ગોરા સાહેબો ગયા અને કાળા સાહેબો આવ્યા, કે પછી સાચા અર્થમાં કંઈક બદલાવની આશા હતી?
હા, આ બહુ મહત્વનો મુદ્દો છે. તો આ સવાલોના જવાબ શોધવામાં કયા પાત્રો મદદરૂપ થાય છે? ડૉક્ટર પ્રશાંત સિવાય
ભલે ગામ મુખ્ય પાત્ર હોય, કેટલાક વ્યક્તિગત પાત્રોની સફર ખૂબ મહત્વની છે. ડૉક્ટર પ્રશાંત પોતે આધુનિક વિજ્ઞાન અને સેવાનું પ્રતીક છે. શરૂઆતમાં એ ગામથી થોડો અલિપ્ત રહે છે, એની ગંદકી બીમારી જોઈને હતાશ થાય છે.
પણ શું તે એવો જ રહે છે કે પછી એનામાં કોઈ ફેરફાર આવે છે, કંઈક બદલાવ?
એ જ તો આ પાત્રની સુંદરતા છે, એની આખી યાત્રા છે. એક બહારના ક્લિનિકલ દ્રષ્ટિથી જોનારા ડૉક્ટરમાંથી એ ધીમે ધીમે ગામનો જ એક ભાગ બને છે. એને સમજાય છે કે લોકોની બીમારી ફક્ત શારીરિક નથી,
હા,
એના મૂળ તો ગરીબી, અજ્ઞાન, સામાજિક શોષણમાં છે. એટલે માત્ર દવા આપવાથી નહીં ચાલે, સાચો ઈલાજ તો સમાજની વ્યવસ્થાનો કરવો પડશે.
એની પેલી શરૂઆતની હતાશા છે ને, એ ધીરે ધીરે કરુણા અને સમજણમાં બદલાય છે.
અને આ બદરાવમાં કોઈ બીજું પાત્ર પણ નિમિત્ત બને છે?
હા, બહુ જ મહત્વનું પાત્ર, કમલી. એ ગામના જમીનદાર વિશ્વનાથ પ્રસાદ, એમની દીકરી છે. ભણેલી છે, સંવેદનશીલ છે, પણ પરંપરા અને સમાજના બંધનોમાં ચકડાયેલી. એક પ્રકારની રહસ્યમયી બીમારીથી પીડાય છે, કદાચ માનસિક વધુ હોય.
અચ્છા, એ જાણે દબાયેલી સ્ત્રી ચેતનાનું પ્રતીક હોય એવું લાગે છે.
બિલકુલ. અને ડૉક્ટર પ્રશાંત અને કમલી, એમની વચ્ચે એક બહુ નાજુક, કોમળ પણ મહત્વનો પ્રેમ સંબંધ વિકસે છે.
ઓહો, એ પણ જાતિ અને વર્ગના ભેદભાવવાળા ગામમાં.
હા, એ જ તો એની ખાસિયત છે. આ સંબંધ સમાજની દિવાલોને પડકારે છે. અને ડૉક્ટર પ્રશાંતના સંપર્કમાં આવીને કમલીમાં પણ એક જાગૃતિ આવે છે. એ પોતાની ઓળખ શોધે છે, પોતાના બંધનોને સમજે છે, અંતે પ્રેમ એને મુક્તિ અપાવે છે. અને એ પણ પ્રશાંત સાથે સેવાના માર્ગે જોડાય છે. કમલી ખરેખર હિન્દી સાહિત્યનું એક યાદગાર સ્ત્રી પાત્ર છે. ખૂબ સરસ. બીજા કયા મુખ્ય પાત્રો છે જે મેરીગંજની આખી છબી ઉપસાવવામાં મદદ કરે છે?
ઘણા છે, જેમ કે બલદેવ છે. એ શરૂઆતમાં સાચો ગાંધીવાદી કોંગ્રેસી કાર્યકર છે, પણ ધીમે ધીમે રાજકારણની રમતમાં એનો આદર્શવાદ ઓછો થતો જાય છે, એને ભ્રમ નિરસન થાય છે. બીજી તરફ છે કાલીચરણ. યુવાન છે, જોશીલો છે, સમાજવાદી પક્ષનો નેતા. એ દબાયેલા વર્ગોના ગુસ્સા અને ક્રાંતિની ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે.
અને જૂની સત્તાના પ્રતિનિધિઓ?
હા, એ પણ છે. ગામનો મઠનો મહંત છે, જે ધર્મના નામે સત્તા ભોગવે છે. જમીનદાર વિશ્વનાથ પ્રસાદ છે. આ બધા જૂની ભ્રષ્ટ વ્યવસ્થાના પ્રતીકો છે.
અને પેલો બાવનદાસ, એનું નામ વારંવાર સંભળાય છે, એ કોણ છે?
બાવનદાસ, એ તો જાણે આ મહિલા આંચલ વચ્ચે એકદમ શુદ્ધ નિર્મળ અવાજ છે. દેખાવમાં નાનો વામન જેવો માણસ, પણ એનું મન બહુ મોટું. સાચો તપસ્વી, નિઃસ્વાર્થ, ગાંધીજીના આદર્શોનું જીવતું જાગતું રૂપ. કોઈ પક્ષ કે જૂથમાં નથી માનતો, ફક્ત માનવતા અને સત્યમાં માને છે.
વાહ, એનું શું થાય છે પછી?
એ વિરોધ કરે છે. એકવાર કાળા બજારનો માલ લઈ જતી ટ્રકને રોકવાનો પ્રયાસ કરે છે ને, એમાં જ કચડાઈને મૃત્યુ પામે છે.
ઓહ, કેટલું દુઃખદ.
હા, એનું મૃત્યુ જાણે નવા યુગમાં આદર્શવાદની જ હત્યા થઈ ગઈ હોય એવું લાગે છે. એ બતાવે છે કે ભ્રષ્ટાચાર સામે લડવું કેટલું મુશ્કેલ છે.
તો આ બધા પાત્રો અને ઘટનાઓ સાથે કથા આગળ કેવી રીતે વધે છે? કોઈ સીધી લીટીમાં?
ના, રેણુની શૈલી એવી નથી. કથા કોઈ એક સીધી રેખામાં નથી ચાલતી. જાણે ગામનું જીવન વહેતું હોય ને, એમ નાના નાના પ્રસંગો, ઘટનાઓ, પાત્રોની વાતચીત, આ બધા ટુકડાઓ ભેગા મળીને એક મોટો ચિતાર ઊભો કરે છે. પણ આપણે એના મુખ્ય પ્રવાહોને ઓળખી શકીએ.
કયા કયા પ્રવાહો?
પહેલો તબક્કો તો ડૉક્ટર પ્રશાંતનું આવવું અને ગામ સાથે તેનો શરૂઆતનો સંઘર્ષ. મેલેરિયા સેન્ટર, ગામની ગરીબી, બીમારી, અંધશ્રદ્ધા, જાતિવાદ, આ બધું એ જુએ છે અને અનુભવે છે. અહીં પરંપરા અને આધુનિકતાનો ટકરાવ શરૂ થાય છે.
અને પછી પેલી રાજકીય હવા આવે છે.
હા, એ બીજો તબક્કો. 1947 નજીક આવે છે, એટલે આઝાદીની લહેર ગામ સુધી પહોંચે છે. કોંગ્રેસ અને સમાજવાદી પક્ષ વચ્ચે ગામમાં પ્રભાવ જમાવવાની હોડ લાગે છે. બલદેવ અને કાલીચરણ પોતપોતાના પક્ષ માટે કામ કરે છે.
ગામ લોકો માટે આ બધું નવું હશે ને? ઝંડા, નારા, ચૂંટણી.
બિલકુલ. પણ આ નવા રાજકારણને લીધે ગામના જૂના જાતિગત સમીકરણો વધુ ગૂંચવાય છે. નવા ભાગલા પડે છે, ક્યારેક હિંસા પણ થાય છે. આઝાદી નીચે સુધી પહોંચતા કેવી નવી સમસ્યાઓ ઊભી કરે છે એ દેખાય છે.
અને આ બધાની વચ્ચે વ્યક્તિગત જીવનમાં શું ચાલે છે? ડોક્ટર પ્રશાંત અને કમલીનું શું થાય છે?
એ ત્રીજો તબક્કો કહી શકાય, જ્યાં મોટા ફેરફારો અને અંગત જીવન એકબીજા સાથે અથડાય છે. ડોક્ટર પ્રશાંત અને કમલીનો પ્રેમ ખીલે છે, જે સામાજિક બંધનો માટે એક પડકાર છે. બીજી બાજુ ગામના મઠમાં સત્તા માટે ખટપટ અને કૌભાંડો ચાલે છે. જાતિઓ વચ્ચેનો તણાવ વધે છે, હુલ્લડો પણ થાય છે. રેણુ બતાવે છે કે રાજકારણ કેવી રીતે લોકોના પ્રેમ અને દુશ્મની પર પણ અસર કરે છે.
અને પછી આઝાદી મળે છે, 1947માં ઉજવણી થાય છે.
એ ચોથો તબક્કો, જેને હું મેલી પરોઠ કહીશ. આઝાદી તો મળી, પણ સાથે ભાગલા અને કોમી રમખાણોના સમાચાર આવે છે, એટલે ઉજવણીનો રંગ ફિક્કો પડી જાય છે અને બહુ જ જલ્દી ભ્રમ નિરસન શરૂ થાય છે.
ભ્રમ નિરસન શેનું?
કે આઝાદીથી બધું બદલાઈ જશે એ આશા તૂટે છે. નવી સરકારની નીતિઓ ગામડા સુધી પહોંચતી નથી. ભ્રષ્ટાચાર, કાળાબજારી એ બધું વધે છે. અને આ જ નિરાશાના માહોલમાં 52 મૃત્યુ થાય છે. એ જાણે આદર્શો સાથે થયેલા વિશ્વાસઘાતનું પ્રતીક બની જાય છે.
તો શું અંત સાવ નિરાશાજનક છે? કોઈ આશા નથી?
ના, સાવ એવું પણ નથી. પાંચમો અને છેલ્લો તબક્કો કદાચ સ્થિતિસ્થાપક આશાનો ગણી શકાય. ગામના રાજકારણમાં ફસાઈને ડોક્ટર પ્રશાંત પર ખોટા આરોપ લાગે છે, એની ધરપકડ થાય છે.
ઓહ, પછી?
પણ હવે એક અણધાર્યો વળાંક આવે છે. જે ગામલોકો પહેલા એના પર શંકા કરતા હતા, એ જ બધા ભેગા મળીને એને છોડાવવા માટે પ્રયત્ન કરે છે. આ ગામની સામૂહિક ચેતનામાં આવેલા બદલાવનો સંકેત છે.
એટલે એ છૂટી જાય છે?
હા, એ નિર્દોષ સાબિત થઈને છૂટે છે. અને પછી એ મેરીગંજ પાછો ફરે છે, કમલી સાથે લગ્ન કરે છે અને સૌથી મહત્વનું નિર્ણય લે છે કે તે હવે કાયમ માટે આ ગામમાં જ રહીને લોકોની સેવા કરશે.
એટલે અંતમાં કોઈ મોટી ક્રાંતિ નથી, પણ એક વ્યક્તિગત પ્રતિબદ્ધતા છે, ધીમા પરિવર્તનની આશા છે.
બરાબર કહ્યું. અંત કોઈ ભવ્ય વિજયનો નથી, પણ જમીન સાથે જોડાઈને અંદરથી પરિવર્તન લાવવાની કોશિશ છે. ડોક્ટર પ્રશાંત હવે બહારનો સુધારક નથી રહ્યો, એ ગામની માટીનો જ એક ભાગ બની ગયો છે. એનું પોતાનું પરિવર્તન પૂર્ણ થયું છે.
આ આખી નવલકથા વાંચ્યા પછી કયા મુખ્ય વિચારો કે સંદેશાઓ મનમાં રહી જાય છે? એક તો સ્પષ્ટ છે કે સામાજિક સુધારણા કંઈ ઉપરથી લાદી શકાતી નથી.
હા, એ બિલકુલ કેન્દ્રમાં છે. મેરીગંજ જાણે આખું ભારત જ છે. રેણુ ભારપૂર્વક કહે છે કે સાચો બદલાવ દિલ્હી કે પટણાના આદેશોથી નહીં આવે, એ તો ગામની ધૂળમાંથી લોકોની વચ્ચે રહીને જ શરૂ થશે. ડોક્ટર પ્રશાંતની શરૂઆતની ભૂલો અને પછીની સમજણ એ જ શીખવે છે. એમનું પેલું વાક્ય યાદ છે, સુધાર કા કામ એસે નહીં હોતા જૈસા કે શહેરી લોક સમજતે હૈ.
સુધારણાનું કામ એ રીતે નથી થતું જે રીતે આ શહેરી લોકો સમજે છે. અને પેલો પરંપરા અને આધુનિકતાનો સંઘર્ષ
એ પણ સતત ચાલે છે. પણ રેણુ કોઈ એકનો પક્ષ નથી લેતા, તેઓ બંનેના સારા નરસા પાસા બતાવે છે. ડોક્ટરનું વિજ્ઞાન જરૂરી છે, પણ ગામની શ્રદ્ધા અને પરંપરાને સાવ ફેંકી દેવાય નહીં. ક્યાંક બંનેને જોડવાની જરૂર છે.
અને જાતિવાદ, એ તો જાણે નવલકથાના દરેક પાને છપાયેલો છે.
એટલી બારીકાઈથી અને સચ્ચાઈથી રેણુએ બતાવ્યું છે કે જાતિ કેવી રીતે ગામના જીવનના દરેક પાસાને સામાજિક, રાજકીય, અંગત નિયંત્રિત કરે છે. આઝાદી પછી પણ એ વ્યવસ્થા તૂટતી નથી, ઉલટાનું રાજકારણમાં એના નવા રૂપ સામે આવે છે. પ્રશાંત કમલીનો સંબંધ એને પડકારે છે, પણ એ કેટલું મુશ્કેલ છે એ પણ દેખાય છે. જાણે એ કહેવા માંગે છે કે જાતિવાદ કી જડે ઇતની ગહેરી હૈ કે એક દો કાનૂન સે ક્યા હોગા.
જાતિવાદના મૂળ એટલા ઊંડા છે કે એક બે કાયદાથી શું થશે.
રાજકીય ભ્રષ્ટાચાર અને આઝાદી પછીની નિરાશાની વાત પણ એટલી જ સચોટ છે. બિલકુલ, નવલકથા સ્પષ્ટ કહે છે કે કદાચ શોષણ કરનારા બદલાયા, પણ શોષણની રીતો તો એ જ રહી, કદાચ વધુ ખરાબ થઈ. બલદેવ જેવા આદર્શવાદીનું ધીમે ધીમે સમાધાન કરી લેવું અને 52 મૃત્યુ, આ બધું એક કડવી વાસ્તવિકતા તરફ આંગળી ચીંધે છે.
કમલીના પાત્ર દ્વારા સ્ત્રીઓની સ્થિતિ અને એમની લાગણીઓ વિશે પણ રેણુ ઘણું કહી જાય છે, નહીં?
હા, અને એ સમય માટે આ બહુ મોટી વાત હતી. કમલીની દબાયેલી ઈચ્છાઓ, એની પીડા અને પ્રેમ દ્વારા એનું ખીલવું, આ બધું સ્ત્રીના મનોજગતને ઉજાગર કરે છે. રેણુનું પેલું અવતરણ યાદ છે, ગાંવ કી ઔરત કા દિલ ભી તો શહેર કી ઔરત જૈસા હી હોતા હૈ, ફર્ક સિર્ફ ઇતના હૈ કે વો અપની બાત કહે નહી સકતી.
ગામની સ્ત્રીનું હૃદય પણ શહેરની સ્ત્રી જેવું જ હોય છે, ફરક માત્ર એટલો જ છે કે તે પોતાની વાત કહી શકતી નથી.
ખૂબ જ અસરકારક. આ બધા વિષયોને રજૂ કરવાની રેણુની શૈલી, ખાસ કરીને એમની ભાષા, એ પણ અનોખી છે ને. સ્થાનિક બોલીઓના શબ્દો, લહેકા, રૂઢિપ્રયોગો એટલી સહજતાથી વણી લીધા છે કે જાણે પાત્રો આપણી સામે આવીને બોલતા હોય એવું લાગે. ભાષા જીવંત થઈ ઉઠે છે. એમણે સાબિત કર્યું કે સાહિત્યની ભાષા ફક્ત શુદ્ધ સંસ્કારી હિન્દી જ ન હોઈ શકે, ગ્રામીણ બોલીઓને એમણે સાહિત્યિક ગૌરવ અપાવ્યો.
અને કથન શૈલીમાં બીજી શું ખાસિયતો છે? પેલું પ્રદેશ નાયકવાળું.
હા, એ તો છે જ. કોઈ એક સીધી કથાને બદલે નાના નાના પ્રસંગોથી ગામનું ચિત્ર બને છે. કથાવાચક ભલે ત્રીજો પુરુષ હોય, પણ એની સહાનુભૂતિ ગામ લોકો સાથે છે. અને પ્રતીકો, મેલા આંચલ શીર્ષક પોતે મેલેરિયા જેવી બીમારીઓ જે સામાજિક રોગનું સૂચન કરે, બાવનદાસની નિર્મળતા, આ બધું કથાને ઊંડાણ આપે છે.
આ નવલકથા વાંચનાર પર કેવી અસર છોડે છે? મને તો લાગે છે કે એક તરફ સહાનુભૂતિ જાગે છે, પણ બીજી તરફ થોડી હતાશા પણ આવે છે.
હા, એ મિશ્ર લાગણીઓ જગાડે છે. બાવનદાસના મૃત્યુ પર ગુસ્સો આવે, દુઃખ થાય, પાત્રોની લાચારી જોઈને નિરાશા પણ લાગે, પણ સાથે જ રેણુ ગામના જીવનની નાની નાની ખુશીઓ, એમની રમૂજ વૃત્તિ, એમની જીવવાની તાકાત, એને પણ એટલી જ ખૂબીથી પકડે છે.
એટલે ગ્રામીણ જીવનને કોઈ એક ચોકઠામાં નથી બાંધતે.
બરાબર. એ આપણને શીખવે છે કે ગામડું એટલે ફક્ત સુંદરતા કે ફક્ત પછાતપણું નથી, એ બહુ જટિલ છે. એ આપણને આપણા પોતાના વિશેષાધિકાર અને સેવાના ખ્યાલો પર પણ વિચારતા કરી મૂકે છે. ડૉક્ટર પ્રશાંતની યાત્રા એ જ તો છે.
પેલું વાક્ય યાદ આવે છે, ગાંવ કી મિટ્ટી મેં એસી કોઈ ચીઝ હૈ
જો શહેર કે પઢે લિખે આદમી કો ભી અપને મેં સમા લેતી હૈ.
ગામની માટીમાં કંઈક એવું છે જે શહેરના ભણેલા માણસને પણ પોતાનામાં સમાવી લે છે.
એ માટીનો ભાગ બનવો પડે, અને કદાચ એ પણ સ્વીકારવું પડે કે જીવન અને પ્રેમ સંપૂર્ણપણે સાફ નથી હોતા. રેણુનો પેલો સવાલ, આદમી કા પ્યાર ભી તો મેલા હી હોતા હૈ, સાફ પ્યાર કહી હોતા હૈ?
માણસનો પ્રેમ પણ મેલો જ હોય છે, સાફ પ્રેમ ક્યાં હોય છે?
જીવનની આ જટિલતાનો સ્વીકાર.
હા, અંતે જો એક બે વાક્યમાં આજના સંવાદનો સાર કાઢવો હોય તો મેલા આંચલ આપણને શું શીખવે છે?
મને લાગે છે કે તે શીખવે છે કે સાચો સામાજિક બદલાવ ઉપરથી લાદી શકાતો નથી, પણ તે જમીની સ્તરે લોકોની વચ્ચે રહીને ધીરજ અને સમર્પણથી જ આવે છે.
અને એટલે જ આઝાદીના દાયકાઓ પછી પણ મેલા આંચલ ભારતના ગામડાઓની વાસ્તવિકતા અને માનવીય સંઘર્ષને સમજવા માટે આજે પણ અત્યંત પ્રસ્તુત છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.